તારીખ 8-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 326 327 અને 328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 744
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 327 પાનું 316 અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મૂક્યો તે યથાર્થ છે. 325માં પત્રમાં પોતે બનારસીદાસજીનું એક પદ લખ્યું છે, જબહી તે ચેતન સ્વભાવ ઉલટી આપો, એમ કરીને જે પદ લખ્યું છે. જ્યારથી જે વિભાવથી પલટો મારીને પોતાના સ્વભાવને અનુભવે છે એ પદનો અર્થ લખવાનું એમણે આજ્ઞા કરી હતી. સુભાષભાઈએ અર્થ લખી મૂક્યો છે, તે યથાર્થ છે એમ પોતે સર્ટિફિકેટ આપ્યું છે. હોશિયાર વિદ્યાર્થી હોય, દાખલો ગણીને આપે એટલે પહેલી નજરે જ શિક્ષક એમાં ખરખર કરી નાખે. રાઈટ, અમારે ખરખર કહેતા, ખરખર કરી નાખે, સીધું આમ કરી નાખે, જાઓ. એવી સુભાગભાઈની વાત છે. આપણે અર્થ લખીને મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો, એવા શબ્દો, એવા વાક્યો યથાતથ્ય રૂપે પરિણમે છે. શું કહ્યું? વિચારનું સામર્થ્ય હોય છે તેમ નહીં, નાસ્તિયા છે એને. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય તેમ ચાલતા પરિણામોનો પરિચય હોય, અનુભવથી પરિચય હોય એ સમજી શકે. શાસ્ત્ર જ્ઞાન વાળો એ વાતો નહીં સમજે એમ કે છે, વિચાર દશા વાળો નહીં સમજે. અનુભવનું સામર્થ, અનુભવ શક્તિ શું? એ તમે મોટું મોટી ભૂલ ક્યાં કરે છે જીવ? સમસ્ત વિભાવો દુઃખરૂપ અને આકુળતારૂપ હોવા છતાં પણ કેટલાક વિભાવોમાં જીવને સુખનો અનુભવ થાય છે, જેને જ્ઞાનીઓ સુખાભાસ કહે છે. અહીંયા જીવ ભૂલ્યો છે. કઈ ભૂલ છે? આ અનુભવની ભૂલ છે. એ જીવનું શાસ્ત્ર જ્ઞાન ચોખ્ખું હોય કે આકુળતારૂપ સુખ છે, નિરાકુળતારૂપ દુઃખ છે. સુખ દુઃખની વ્યાખ્યા સાચી કરે. સમસ્ત વિભાવો દુઃખરૂપ છે અને સ્વભાવ પરિણામો સુખરૂપ છે. બધી વ્યાખ્યા બરાબર હોય, પણ પોતાના વિભાવ પરિણામમાં દુઃખનો અનુભવ ન થાય એટલે અનુભવમાં ફેલ જા, નાપાસ. વિભાવ માત્ર વિકલ્પ, માત્ર દુઃખરૂપ છે. સમયસારની 144મી ગાથામાં તો મતિ અને સુદજ્ઞાનની જે બુદ્ધિઓ છે કે જે વખતે નિશ્ચય નયના પક્ષથી નિશ્ચય સ્વરૂપ સિવાય બીજો વિકલ્પ જ નથી એ પણ આકુળતાને ઉપજાવનારી છે, એવા શબ્દો પણ અમૃતચંદ્રાચાર્ય વાપર્યા છે. એ તો બહુ જ અત્યંત મંદ કસાય હોય છે. કેમ કે તો પહેલું બીજું સંકિત થઈ ગયું છે, પછી ત્રીજા સંકિતની નજીક પહોંચ્યો છે એની વાત છે. નિર્વિકલ્પ દશા, સમ્યક દર્શન પહેલાંના સેકન્ડોની ને ક્ષણોની વાતો છે. એમાં પણ જેને આકુળતા અનુભવાય તે જ આકુળતાથી ખસી અને નિરાકુળતામાં પ્રવેશ કરી શકે, નહીંતર ત્યાં રોકાઈ જાય. મંદ આકુળતામાં શાંતિ, માનસિક શાંતિ ઘણી હોવાથી ત્યાં રોકાય રોકાઈને રોકાય. પણ ત્યાં ભેદજ્ઞાનનો પ્રયોગ બહુ સારો સૂક્ષ્મપણે ચાલતો હોવાથી અને મનની શાંતિ પણ વિભાવ છે, સૂક્ષ્મ વિકલ્પ પણ વિભાવ છે અને આકુળતા રૂપ છે એવી સ્પષ્ટ ઓળખાણ થયેલી હોવાથી ભાવોના પરિચયથી ઓળખાણ થાય છે. એનો નિષેધ અને જે સ્વરૂપ લક્ષમાં છે એનો આદર. આ રીતે જે ભેદ જ્ઞાન ચાલતું હોય છે એ જ મનની શાંતિમાં રોકાય નહીં, નહીંતર માનસિક શાંતિમાં ભેદ જ્ઞાન વગરનો જીવ રોકાઈ જાય. એટલે સ્વાનુભૂતિ ભેદ વિજ્ઞાન મૂલામ, સ્વાનુભૂતિનો મૂળ જ ભેદ જ્ઞાન છે એમ સમયસારની અંદર એ વિશે સ્પષ્ટ કર્યો છે. 19મી ગાથા. શું કહે છે કે જેમ જેમ અનુભવનું વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો શબ્દો વાક્યો યથા તથ્ય રૂપે પરિણમે છે. એટલે યથા તથ્ય રૂપે એનો ભાવ ભાસે છે, પરિણમે છે એટલે ફીલ થાય છે, એની અસર આવે છે. જે જે અધ્યાત્મ વચનો છે એમાં અધ્યાત્મ રસ ભરેલો હોવાથી શબ્દ છે તેમાંથી અર્થ સદાય છે અને અર્થમાંથી જ્ઞાન રસ સદાય છે. શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે. જ્યાં અર્થ સાધક છે સદાય છે ત્યાં અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. એમાંથી અધ્યાત્મ રસ ઉત્પન્ન થાય છે. એટલે યથા તથ્યરૂપ પરિણમે છે એમ લીધું છે. સમજાય છે એમ ન લીધું, એ વાક્યો એ શબ્દો સમજાય છે એમ ન લીધું, પરિણમે છે એમ લીધું. અને વિચારતા સમજાય છે એમ ન લીધું, અનુભવનું સામર્થ્ય હોય તો સમજાય છે એમ લીધું. એટલે જ્ઞાની પુરુષની આખી લાઈન અનુભવ પ્રધાન જ છે. મોક્ષ માર્ગ તો સ્વાનુભૂતિ પ્રધાન છે જ, પણ સ્વાનુભૂતિ સુધી પહોંચવાનો માર્ગ કેળી પણ અનુભવ પ્રધાન છે. અનુભવની જ પ્રધાનતા છે, વિચારની પ્રધાનતાને ગૌણ કરી છે ત્યાં. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. જ્ઞાનીની આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. આ બીજો પ્રશ્ન એક્સરસાઇઝ શરૂ કરી છે. શું કર્યું છે તમે અત્યારે સ્વાધ્યાય એક પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ ઉપર ચલાવીએ છીએ. એ કૃપાળુ દેવને સુભાગભાઈ મળ્યા અને એમનો પત્ર વ્યવહાર ચાલ્યો. બંને વ્યક્તિ આપણા માટે પરોક્ષ છે. એમના પત્ર વ્યવહાર ઉપરથી આપણને શું બોધ મળે છે, શું બોધ લેવા જેવું મળે છે? જે સુભાગભાઈ ઈશ્વર કરતા પણ આમાંની માન્યતામાં હતા એકવાર, અને ઈશ્વર ઈચ્છા પ્રમાણે બધું સમજતા હતા, એને સમ્યક દર્શન સુધી લઈ આવ્યા તો એમને કેવી રીતે પત્ર વ્યવહાર કર્યો? અને એમાં એમણે જેમ કોઈ એક એક્સપર્ટ ડૉક્ટર જે તે વિષયમાં નિષ્ણાત હોય, એકદમ એક્સપર્ટ હોય, એ દર્દીના દર્દને સમજીને એને એવી ટ્રીટમેન્ટ આપે ગ્રેજ્યુઅલી 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 કે એકદમ તંદુરસ્ત કરી દે, એમ કૃપાળુ દેવે એક નિષ્ણાત ડૉક્ટરની જેમ સુભાગભાઈને કેવી કેવી ટ્રીટમેન્ટ કયા કયા તબક્કે આપી છે. પ્રથમ તબક્કો કયો, કેવી રીતનો હતો એનો બીજો, તો આ બીજો તબક્કો શરૂ થયો છે જ્યારથી એમણે એક પરિણામ કે કરતા અને દરબ દોઈ દોઈ પરિણામ એક દ્રવ્યને કરતું હે, એ ત્યારથી એમણે જૈન દર્શનનો દ્રવ્યાનુયોગ શરૂ કરાવ્યો છે. એ પહેલાં એમની ભાષામાં જ બધી વાત કરી છે. હવે ક્યાંય સતની ઈશ્વર ઈચ્છાની વાત નથી આવતી. જુઓ 24મા વર્ષ સુધી આવે છે, 25મા વર્ષથી ફેરફાર કર્યો છે. એક વર્ષ એમની ભાષામાં વાત કરી છે બધી, પરમ ભ્રમને ઈશ્વર ઈચ્છાને હરિ ઈચ્છાને. શું પછી હવે લઈ આવ્યા છે એમને દ્રવ્યાનુયોગમાં લઈ આવ્યા, દ્રવ્યાનુયોગમાંથી અધ્યાત્મમાં લઈ આવ્યા. અધ્યાત્મ દર્શનની વાત કરી 325મા પત્રમાં. હવે એક નવો પ્રશ્ન મૂક્યો એમની સામે. પહેલાં ઓલા પદનો અર્થ માગ્યો, એ બરાબર આવ્યો હતો. કે હવે નવો પ્રશ્ન કે સત્પુરુષનું ઓળખાણ જીવને પડતું નથી અને નહીં પડવાના કારણમાં પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એટલે શું છે? કે પોતાને જે વિભાવ ભાવો થાય છે અને સત્પુરુષને જે વિભાવ ભાવો થાય છે એમાં એને પોતા સમાન લાગે છે, બધો પોતાના વિભાવો જે પ્રકારે થાય છે એની કલ્પના એને સત્પુરુષમાં એવી જ થાય છે, મને જેમ આ ભાવ થાય છે એવો ભાવ એમને થતો હોવો જોઈએ, મને જેમ ખાવાનું ભાવે છે ને રૂચે છે એમ એમને કોઈ આઈટમ કેમ કોઈ હોય તેમ કે આ નહીં ફાવે ના ફાવશે, ગમે તેમ હોય એમ કે તમે દૂધ મોડું લેશો સાકરવાળું લેશો, તો કોઈ વખતે એમ કે મોડું ફાવશે સાકરવાળું નહીં ફાવે, કોઈ એમ કે મોડું નહીં ફાવે ને સાકરવાળું ફાવશે, ઠીક. હવે જેને જે ફાવતું હોય ને એ પોતાની સમાન કલ્પના કરે કે હા તો એમને પણ મારી જેમ જ આવે આ જ ભાવતું હશે, આવી કલ્પના, કેમ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એ સિવાય બીજું માપ લાવે પણ ક્યાંથી, એની પાસે જે ફૂટપટ્ટી હોય એનાથી માપે, બીજી રીતે માપે કેવી રીતે શકે. આ જગ્યાએ હંમેશા ભૂલ થઈ છે જીવની, અનંતકાળમાં બધી વખતે આ જગ્યાએ જ ભૂલ થઈ છે, તો એ કલ્પના કયા ઉપાયથી ટળે એ લખશો તમે. આ બીજો પ્રશ્ન મૂક્યો, એક્સરસાઇઝ આપે છે જેમ કે ને છોકરાને ભણાવે ત્યારે કાતે એક્સરસાઇઝ કરતો આવજે, તો આ વાક્ય 5 વખત લખતો આવજે, આ 5 વખત બીજા આ વાક્યો લોક દે, આ ફિલ અપ ધી ગેપ કરી દે, આ ફલાણું કરી દે, ખાલી જગ્યા પૂરવાની છે, આ ફલાણો પ્રશ્નનો ઉત્તર લખવાનો, એવી રીતે ટ્રીટમેન્ટ ઉપર લીધા છે. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે, સત્સંગ વિના જીવીએ છીએ, ઠીક. ઉપાધિ પ્રસંગ તો ઘણી રહે છે, આમ તો સત્સંગ વિના જીવાય એવું નથી, પણ હજી તો જીવીએ છીએ. સત્સંગ વિના રહીએ છીએ ને એમ કીધું, જીવીએ છીએ એમ કીધું, સત્સંગ પર જીવવું જ મુશ્કેલ છે એમ કહે છે, છતાં જીવીએ છીએ, જોવાની એવી વિચિત્ર પરિસ્થિતિ છે. સુભાગભાઈના પત્રો તો મને એમ છે 356 શરૂ થાય છે ને ક્યારથી શરૂ થાય, 378 થી શરૂ થાય છે, પછી તો સૌભાગભાઈના પત્રો ને ઉત્તર પત્રો નો ઉત્તર બે લેવાના છે. સૌભાગભાઈના પત્રો નું પુસ્તક આવ્યું છે, એ પુસ્તકમાંથી પહેલો પત્ર છે 378 ના નથી, અચ્છા અચ્છા, એટલે અનુમાન કરીને કેમ કે ઘણા પત્રો સૌભાગભાઈ થી સચવાયા નથી, એટલે બધા પત્રો એ છપાણા છે સૌભાગભાઈ ઉપર ના એવું નથી. બીજું, સૌભાગભાઈના પણ બધા પત્રો સચવાય એવી કૃપાળુદેવની દશા હતી નહીં, મોટાભાગે તો અંબાલાલભાઈને મોકલી દેતા હતા, પણ છતાં કોઈ રહી પણ જાય અને હાથ વગર ન રહીએ એ બનવાનો પૂરો સંભવ છે, કેમ કે લગભગ 6-7 વર્ષના પીરિયડમાં એમનો જે દેહાંત થયો ત્યાં સુધીમાં જે સંબંધ રહ્યો એમનો, એમણે રોજ પત્રો લખ્યા છે. આમાં 301 પત્રો છે, 300 આસપાસના પત્રો છે. શું ઓછામાં ઓછા એમણે 1500 પત્રો તો લખ્યા જશે, એટલે 1/3 પત્રો તો આમાં તો લગભગ 80 પત્રો જ છે, એટલે કેટલા, સૌભાગભાઈ તો 1500 લખે છે, એમાંથી 80 જેટલા હાથમાં આવ્યા છે, એટલે સૌભાગભાઈને તો લગભગ મળ્યા જ નથી. એમ ગોપાળુદેવે હે 50 જ છે ને, લગભગ 1500 એમણે લખ્યા છે ઓછામાં ઓછા, રોજ કાગળ લખવાવાળા, એ તો રોજ કાગળ લખવાવાળા, એમનો જીવ જ કૃપાળુદેવના ચરણમાં હતો, ખોળિયું સાય સાયલામાં રહેતો હતો, જીવ ત્યાં રહેતો હતો, એવું હતું એમનું તો, એટલે રોજે રોજ લેખા જ કરતા હતા, એ તો એ વિસ્મરણ નહોતા કરી શકતા, એવી એમની દશા હતી, અને એ જ એમની નિર્મળતાનું કારણ બન્યું છે. એ યથાર્થ જ લખી શકે છે, એ યથાર્થ વાતો એમની આવે છે એનું કારણ જ એ હતું, કે એમનું ચિત્ત જ એક જગ્યાએ રહેતું હતું, બીજી જગ્યાએ ચિત્ત ચોંટતું નહોતું એટલું. એટલે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ શું ઉર્વ છે, એના હૃદયમાં બધા આગમના રહસ્યોના ભેદો બધા આવી જાય છે, એનો ઉત્કૃષ્ટ મનો છે સુભાગવાન. એ 327મો પત્ર સમાપ્ત થયો. પછી 328મો પત્ર છે. લેવે કો ન રહી થોર, ત્યાગી વે કો નહીં ઓર, બાકી કહા ઉભર્યો જો કારજ નવીનો હૈ. એ પણ વનસીદાસજીનું પદ છે. નાટક સમીક્ષાના પદો આ દિવસોમાં ટાંક્યા છે એમણે, કેમ કે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ બંનેનો સમન્વય નાટક સમયસારના ગ્રંથમાં છે. લેવાનું કાંઈ બાકી ન રહ્યું, ત્યાગવાનું કાંઈ બીજું રહ્યું નહીં, હવે બીજું કયું કાર્ય નવીન રહ્યું, હવે કયું કાર્ય બાકી રહ્યું કે જે નવીન કાંઈ બાકી રહે છે કે કાંઈ નહીં, જે એને કરવાનું હતું તે બધું થઈ ગયું. એ જ્ઞાન દશાનો પદ છે. પોતે પણ લખે છે એ વિષય ઉપર. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું, એટલું હવે બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. ઠોર એટલે ક્ષેત્ર. લેવે કોનો રહી ઠોર, ઠોર એટલે ક્ષેત્ર. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી, કેમ કે મારું સર્વસ્વ મને પ્રાપ્ત થઈ ગયું. જ્યાં આત્માનું ભાન થયું એટલે આત્મ સાક્ષાત્કાર થયો, ત્યાં પોતાના નિજ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન થયું, એટલે કોઈ ક્ષેત્ર કાંઈ લેવાનું બાકી ન રહ્યું. પોતાનું સર્વસ્વ હતું તે અનુભવથી પ્રાપ્ત થયું, પ્રત્યક્ષ થઈને. પ્રત્યક્ષ થયું એટલે પ્રાપ્ત થયું. બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી, એટલે એમ કે અહીંયા જઈએ તો મળે, અહીંયા જઈએ તો મળે, અહીંયા જઈએ તો મળે, મહાવિદ્યમાં જઈએ તો મળી જાય, સોનગઢ જઈએ તો મળી જાય, ભાવનગરમાં રહીએ તો જ્ઞાન થાય કે ન થાય, ભાવનગરમાં રહ્યા હોય એને પૂછજો. હું સોનગઢ જતા થયા ત્યારે આ બધી ચર્ચા ચાલતી હતી અમારે અંદરો અંદર, કે સોનગઢમાં આવીએ તો, સોનગઢમાં રહીએ તો જ્ઞાન થાય કે ન થાય, મહાવીદે તો એથી ઉત્કર ક્ષેત્ર, ત્યાં જઈ તો જ્ઞાન થાય કે અનંતવાર બધે જઈ આવ્યા, હવે હું તારે કરવું જ કે. એ જે આત્મભાન થયું ત્યાં કોઈ ક્ષેત્ર કાંઈ લેવાનું રહેતું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. પોતાના સ્વરૂપનો ત્યાગ કરવો એટલે મૃત્યુ, એ તો મૂર્ખ પણ ઈચ્છે નહીં. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કાંઈ રહ્યું નથી, એટલે ત્યાગવા પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું, કાંઈ લેવું નથી ને કાંઈ દેવું નથી, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું, શું રહી ગયું બાકી, એ કાંઈ બાકી નથી રહેતું હવે. અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી લેવા દેવાની જંજાળ અથવા કડાકૂટ ક્યાંથી હોય. એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. અને એ શરૂઆતમાં જેમણે એ પત્ર લખ્યો છે કૃપાણુદેવે, કે એ ઈશ્વર જેને, એ પરમાત્મા જેને જૈનનું કેવળ જ્ઞાન પણ જોઈતું નથી, એને હવે તું બીજું શું આપવાનો છો. અમે તો લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થઈ ગયા છે, જાઓ, કાંઈ લેવાનું રહેતું નથી, દેવાનું રહેતું નથી. દ્રષ્ટિ અપેક્ષાએ કૃતકૃત્યતા થઈ ગઈ છે. સમ્યક દર્શન થતાં શું થાય, ગઈકાલના સ્વાધ્યાયમાં આવ્યું ને, ગઈકાલના સ્વાધ્યાયમાં એક પ્રશ્ન ચાલ્યો હતો કે સમ્યક દર્શન થતાં શું થાય. એ સમ્યક દર્શન થતાં દ્રષ્ટિ અપેક્ષાએ કૃતિકૃત્યતા અનુભવાય. દ્રષ્ટિ અપેક્ષાએ વિધિ નિષેધ વિલય પામે તો એને પોતાનું પૂર્ણ પરમેશ્વર પરમાત્મા પદ છે એનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. જો કાંઈ એ સિવાય બીજો પ્રકાર હોય તો ત્યાં કર્તૃત્વ, પરિણામનું કર્તૃત્વ, રાગનું કર્તૃત્વ આવ્યા વિના રહે નહીં. અને જ્યાં કર્તૃત્વનો ઉછાળો આવે છે ત્યાં મિથ્યાત શરૂ થઈ ગયું. એ જ મિથ્યાત, મૂળ મિથ્યાતમાં અહીંથી શરૂ થાય છે. એટલે આપણે 95મા સમયસરનો કળશ પણ આધાર મળ્યો હતો. વિકલ્પ કરતા કેવલમ, જે વિકલ્પ કરે છે તે વિકલ્પ કેવળ કરતા જ છે, અને એ વિકલ્પ જ એનું કેવળ કર્મ છે. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. હવે શું છે કે અહીંયા કાંઈ મળતું નથી, બીજે મળશે, ત્રીજે મળશે, લોકો શું કરે છે? લેવાને માટે કોઈ ક્ષેત્ર છે તો કે ચાલો તીર્થ ક્ષેત્રમાં જઈએ, ચાલો સિદ્ધ ક્ષેત્રમાં જઈએ, ચાલો ફલાણે જઈએ, ચાલો પર્વતની ટોચ ઉપર જઈએ, ચાલો ગુફામાં જઈએ, ચાલો એકાંતમાં જઈએ, ફલાણું જઈએ. એ બધું બંધ થઈ ગયું જ્યાં સ્વરૂપનું ભાન થયું ત્યાં. એમ કે છે કોઈ ક્ષેત્રનો વિકલ્પ નથી પછી. નહીતર સાધના માટે બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને નિમિત્ત ગણવામાં આવ્યા છે, અને એનો વિવેક કરીને લોકો નિવૃત્તિ ક્ષેત્રમાં રહીએ છે. પણ સ્વરૂપ ભાન થયું એના માટે એ વાત પૂરી થઈ ગઈ. એને લેવાને માટે કોઈ ક્ષેત્ર બાકી રહેતું નથી. કેમ કે એને તો લઈ લીધું સ્વરૂપ, તો હવે ક્યાં જઈને બીજું કાંઈ લેવાનું રહ્યું છે? એને તો મંદિરમાં જવાનું, મંદિરમાં જઈને કાંઈ લેવાનું રહે છે, એને તો કોઈ બીજી જગ્યાએ લઈને જઈને લેવાનું રહે છે. બધે તો એ તો આત્મામાં જ છે ને. બહારનું ક્ષેત્ર તો આકાશ અપેક્ષાએ કે લોક અપેક્ષાએ છે. સ્વરૂપનું ભાન થયું એટલે પોતાનું અસ્તિત્વ સ્વરૂપમાં અનુભવાયું, તે પોતે પોતાના સ્વરૂપમાં છે. સુગાનીજીના પત્રમાં એક વાત છે, નિશ્ચય નિહાલ ભાઈ તો કહીં આયે બી નહીં ઓર કહીં ગયે બી નહીં. વ્યવહાર નિહાલ ભાઈને સોનગઢ પહોંચને મેં અભી 15 દિન ઓર લગેંગે, હમને કભી ના વાયદા કિયા હૈ ને કિયેંગે કરને કરેંગે ભી. એટલે એ બધું એને જ્યાં સ્વરૂપમાં આવ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. કૃતકૃત્યતાનો અર્થ જ એ છે કે કરવા યોગ્ય બધું કરાઈ ગયું, પછી આ કરવું ને આ ન કરવું એ વિધિ નિષેધ વિલય પામ્યો. બસ આ બહુ મોટી વાત છે. સ્વરૂપ દ્રષ્ટિ એ બહુ મોટી વાત છે. એટલે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. પૂર્ણ કામતા એટલે ઈચ્છા પૂરી થઈ ગઈ. કામતા એટલે ઈચ્છા, ઈચ્છા ખલાસ થઈ ગઈ. હવે કોઈ ઈચ્છા નથી. કેમ કે પરદ્રવ્યમાં અને પરભાવમાં સુખ બુદ્ધિનો અભાવ થયો, આધાર બુદ્ધિનો અભાવ થયો, સ્વામિત્વનો અભાવ થયો, એટલે પછી ઈચ્છાનો સવાલ રહેતો નથી. ચારિત્ર મોહની અલ્પ ઈચ્છા થાય એનો નિષેધ વર્તે છે, એટલે એની ઈચ્છા ગણવામાં આવતી નથી. એ 329મો પત્ર છે. નંબર આપતા ગયા છે એટલે આ 83મો પત્ર લખે છે પોતે. 82 પૂરા થયા, 83મો પત્ર લખે છે. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. એટલે શું છે, સંસારમાં જીવ બંધાયો છે, બંધનમાં ફસાયેલો છે. ન ઈચ્છતું હોય તો પણ એને કરવું પડે. બીજી રીતે કહીએ તો સંસારના તમામ ઉદયો એ પૂર્વકર્મની સજા સિવાય બીજું કાંઈ નથી. પૂર્વકર્મની સજા છે. જેને સજા છે એવી ખબર નથી, એને ક્યાંક ક્યાંક મજા છે એવું લાગે છે, પણ ખરેખર મજા નથી, એ તો સજા જ છે. આમ છે શું ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપિ કરવું તો પડે ઉદય આવે એટલે. કરી શકે છે અથવા તો આ સજા છે એ ખબર રહેતી નથી. એ વખતે પોતાની કલ્પનામાં જીવ ફસાય છે અને વધારે કર્મ બંધનમાં એ વખતે પડે છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી, તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. શું કહે છે? અવિકલ્પ સમાધિનું ધ્યાન, નિર્વિકલ્પ સમાધિ ન લખે, અવિકલ્પ સમાધિ લખે છે. નિર્વિકલ્પ તો શું છે કે વિકલ્પનો નાશ કરો ત્યારે નિર્વિકલ્પ છે, પણ જે પરિણતિ છે એમાં તો વિકલ્પની ઉત્પત્તિ જ નથી થતી, એટલે એની ત્યાં જે આત્મશાંતિ છે એ અવિકલ્પ સમાધિ રૂપ છે. સ્વરૂપે ખરેખર સ્વરૂપ જે આત્મ સ્વરૂપ છે ને એ નિર્વિકલ્પ સ્વરૂપ નથી પણ અવિકલ્પ સ્વરૂપ છે, કેમ કે સ્વરૂપમાં તો વિકલ્પ ઉત્પન્ન ન થઈ શકે, સામર્થ્યરૂપ છે એટલે પાવરરૂપ છે, એ તો શક્તિરૂપ છે, ત્યાં તો વિકલ્પનો અવકાશ જ નથી. વિકલ્પ તો દશામાં જ હોય અને દશામાં વિકલ્પ મટે ત્યારે નિર્વિકલ્પ થયો એમ કહીએ, પણ સ્વરૂપમાં ક્યાં વિકલ્પ થયો તો એને નિર્વિકલ્પ કહીએ, પણ સદ્રષ્ટા જોઈને કોઈ વાર નિર્વિકલ્પ સ્વરૂપને કહેવાય ખરું, એ પર્યાય સાપેક્ષ ઉપચાર થયો. મૂળમાં તો વિકલ્પનો અભાવ ત્રણેય કાળે હોવાથી સ્વરૂપ અવિકલ્પ છે અને પરિણતિ પણ અવિકલ્પ છે. જ્ઞાન પરિણતિ છે જે આત્માની શાંતિની સમાધિ દશા છે એ અવિકલ્પ દશા છે. નિર્વિકલ્પ તો એને કહેવાય કોઈ વાર ઉપચારથી, બાકી ખરેખર તે અવિકલ્પ દશા છે. એ અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. ધર્મ ધ્યાન છે એ ક્ષણવાર પણ મટતું નથી, નિરંતર ચાલુ રહે છે, એને અવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. સમાધિ એટલે શાંતિ, સમાધિ એટલે ઓલા પણોઠી વાળીને ધ્યાનમાં બેસે એને જે લોકો સમાધિ કહે છે એ વાત નથી, કે કોઈ પાણીમાં સમાધિ લે, કોઈ જમીનમાં દટાઈને સમાધિ લે એ વાત નથી. આધિ વ્યાધિ ઉપાધિ ને સમાધિ, આધિના બધા ઉપચાર છે, મૂળ શબ્દ તો આધિ છે, પછી વ્યાધિ ઉપાધિ ને સમાધિ, ત્રણમાં ઉપસર્ગ લાગ્યા છે. આત્માને શાંતિનો અનુભવ થાય તે સમાધિ છે અને આકુળતાનો અનુભવ થાય તે આધિ છે. શરીરની પીડાની આકુળતા થાય તેને વ્યાધિ કહે છે અને વગર જોતી ઊભી કરે આકુળતા એને ઉપાધિ કહે છે. આપણે નથી કે ભાઈ નકામી ઉપાધિ હું કરવા વાળો છું, તમારે કાંઈ લેવાય નથી ને લેવાય નથી, એમ ખરેખર આત્માને કોઈ સંયોગો સાથે લેવા દેવા નથી. છતાં જીવ સંયોગોની ઉપાધિ કરે છે એટલે એને ઉપાધિ કીધી. રાખું કે હું પરિહરું, છોડું છોડી દઉં, હું વળી ગયો છું, મારે કંઈ લેવા દેવા નથી છતાં હું વળી ગયો છું એવું સમજાય ત્યારે એને આત્મજ્ઞાનના સિદ્ધાંત સમજાણા એમ કહેવામાં આવ્યું. એ તો 16મા વર્ષે લખ્યું છે એમણે, એ કાવ્ય તો 16મા વર્ષે લખ્યું, લઈને આવ્યા છે ને બધું પૂર્વભાવથી લઈને આવ્યા. શું કહે છે? અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી, તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને બારમાં આરાધ્યા કરીએ છીએ એટલે એનું પરિણામ પણ ચાલે છે, આરાધ્યા જઈએ છીએ એ પણ ચાલે છે, બારમાં એથી આટલે છે. ઘણા વર્ષથી અનેક પ્રકારનો વિકલ્પ રૂપ જે ઉપાધિ છે એ વિકલ્પ તો વર્ષોથી ચાલે છે. એ બધી ઉપાધિ છે, જેટલો વિકલ્પ ચાલે છે એ બધી ઉપાધિ છે, કેમ કે એની અંદર આકુલતા નિયમથી છે ને છે. જેને વિકલ્પમાં આકુળતા હોવા છતાં પણ, એ તો આકુળતા છે ને એ સ્થૂળ પરિણામ છે. આત્માની શાંતિ તો સૂક્ષ્મ પરિણામ છે, સ્વભાવ સૂક્ષ્મ છે, વિભાવ સ્થૂળ છે, છતાંય આકુળતા ન પકડાય કે ન અનુભવાય એનું જ્ઞાન એટલું સ્થૂળ અને આવૃત થયેલું છે એમ સમજવા યોગ્ય છે. અને એનું કારણ મિસકોન્સેપ્ટ છે, એ વખતનો એ કાર્યનો મિસકોન્સેપ્ટ છે, ઊંધો અભિપ્રાય છે અને રસ પણ પડેલો છે, તો જ ન પકડાય. નિરસ થાય, જેમ જેમ જીવ નિરસ થાય તેમ તેમ યથાર્થ પ્રકારે હો, જેમ જેમ નિરસ થાય એટલે આત્મકલ્યાણની ભાવનાથી જેમ જેમ નિરસતા ઉપજે તેમ તેમ એને પોતાના પરિણામોમાં ઉત્પન્ન થતી આકુળતાઓ વિશેષ વિશેષ પકડાવવા માંડે છે. હમણાં અમારા પ્રયોગનો અહીંયા વિષય ચાલે છે, તો ત્યાં સુધી એ વાત છે કે પછી બીજું ખાવામાં ઉપાધિ લાગશે. પરિણામ તો ખેંચાતા બંધ થઈ જશે, જો યથાર્થ ચાલશે તો જાજી આઈટમ જેટલી આઈટમ વધારે એટલી આકુળતા વધારે, એ સ્પષ્ટ અનુભવ ગોચર થશે. એક અને એક વાર તો એ બે છે ને, એ બેમાં ઉપાધિ લાગશે, એની ઈચ્છા પણ ઉપાધિ લાગશે. એટલે ભૂખ લાગે અને ખાવાની ઈચ્છા થઈ એમાંય પણ આકુળતા દેખાશે, જો પ્રયોગ બરાબર ચાલશે તો. અહીં સુધી પહોંચવાનું રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કાંઈ ને કાંઈ ઉપાધિની સંભાવના છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે, ઉપાધિમાં સમાધિ છે. સમાધિ એ સમાધાનની ક્રિયાને સમાધિ કીધી છે. શું કહે છે? સમાધાનની ક્રિયા તે સમાધિ. શું? જેમ પરિણામની ક્રિયાને પરિણતિ કહે, જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહે, શું એમ સમાધાનની ક્રિયાને સમાધિ કહે છે. તો કે જ્ઞાનીને, જે જ્ઞાની અવિકલ્પ સમાધિમાં સ્થિત છે, જેની અંતર પરિણતિમાં આત્મશાંતિ વર્તે છે, એને બાહ્ય ઉપાધિમાં બાધા નથી આવતી. એટલે બાહ્ય વિકલ્પ થાય છે ઉપાધિના, એ એની સ્વરૂપ શાંતિને ભાંગી શકતા, ભંગ કરી શકતા નથી. ઉલટાની સ્વરૂપ શાંતિ એની ઉપાધિને ભંગ કરે છે અને એને એ ઉપાધિમાં પણ સમાધાન આવે છે. આ જીવનો પૂર્વે કરેલો જે અપરાધ એને લઈને આ બધા ચિત્ર વિચિત્ર સંસારના પ્રસંગો આવી પડે છે, ઈચ્છો કે ન ઈચ્છો આવી પડે છે. અને એ આવી પડે છે એમાં કેમ આવા સંયોગો, આવા વિયોગો ઉત્પન્ન થયા, એવું અસમાધાન જ્ઞાનીને થતું નથી, એને સમાધાન જ થાય છે. કાંઈ વાંધો નહીં, જે ઉદય આવ્યો તે ભલે આવ્યો, હવે અત્યારે વર્તમાનમાં હું તે ઉદયને મારી સાધનાના પ્રયોગનું સાધન બનાવીશ. શું કરીશ? મારી સાધનાનો જે પ્રયોગ કરવો છે એનું હું સાધન બનાવીશ. હે, માગી જવાના બદલે સાધનાનું સાધન બનાવે છે અને વધારે નિર્જરા કરે છે, નિર્જરાને વધારે છે. એ વખતે બહુ મોટા પ્રસંગનો આપણે દ્રષ્ટાંત લઈ શકીએ આમાં, કે કોઈ જ્ઞાનીને પોતાનો મૃત્યુકાળ સમીપ દેખાય છે. શું મૃત્યુકાળ સમય મોટો પ્રસંગ છે, આયુષ પૂરું થાય, દેહ છૂટે તો બહુ મોટો પ્રસંગ ગણવામાં આવે છે. કેમકે એ વખતે પ્રાણ છૂટે છે એટલે વેદના પણ વિશેષ થાય છે, શારીરિક વેદના પણ વધે છે. એ વખતે અકથ્ય વેદનાઓ છે, કોઈને લાંબો કાળ ચાલે, કોઈને થોડો કાળ ચાલે, જેવો જેનો ઉદય, પણ વેદના તો થાય થાય ને થાય જ. કેમકે જેની સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધ થયો છે એ છૂટું પડે છે. છૂટું પડવાનો વેદના થવાની, એમાં ઇન્જરી થાય તો વેદના થાય છે, તો છૂટું પડે તો થાય જ નહીં, તો સીધી વાત છે. હજી તો ઇન્જરીમાં તો કંઈ છૂટું પડવાનો સવાલ નથી, હજી તો ઘા વાગે છે ખાલી તોય વેદના થાય છે, આ તો હાવ છૂટું પડે એટલે થાય. નાની વધુમાં વધુ પુરુષાર્થ એવા કાળે કરે છે, એટલે એને સમાધિ મરણ કહેવામાં આવ્યું. આખી સાધનાની જિંદગી જેટલી જીવ્યા એના કરતાં વિશેષમાં વિશેષ નિર્જરાનો પ્રસંગ સમાધિ મરણનો છે. અને કોઈ કોઈ જ્ઞાની તો નિર્વિકલ્પ શુદ્ધોપયોગની દશામાં પ્રાણ ત્યાગ કરે છે, અને એ વખતે તો ઢગલા બંધ નિર્જરા થાય કર્મ. કેવી ગુણ શ્રેણી? ઢગલા બંધ નિર્જરા થાય. તો એ મરણ દુઃખનો પ્રસંગ થયો કે સાધનાનો નિમિત્ત થયો? કયો છે સાધનાનો નિમિત્ત? અને મોટામાં મોટો જીવંત ઉદાહરણ તો કૃપાળુ દેવના જીવનનું છે. એક જગ્યાએ પોતે એમ લખે છે કે કદાચ અમે નિવૃત્તિમાં આવીને જેટલી નિર્જરા ન કરી હોત એટલી નિર્જરતા નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહીને કરી છે, અને 10.5 વર્ષની સાધક દશામાં એક અવતારી પણ માત્ર રહી ગયું, બાકી બધું ખંખેરી નાખ્યું. તો એમણે શું કર્યું છે? 408મો પત્ર આવશે આપણે. જે જે કાળે જે જે ઉદય આવે તે ક્રમે કરીને વેદન કરવું તે જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અમને એ જ આચરણ ઉદયપણે વર્તે છે. જે સંસારમાં રુચિ રહી નથી, પ્રીતિ રહી નથી, તે સંસારના ઉદયનો કાર્યોનો પ્રસંગ છે, તેને સમ્યક પ્રકારે વેદીએ છીએ, સંભાવે વેદીએ છીએ. કેમ એમ લીધું? કે ઉદય છે એ તો લાવ્યો લવાતો નથી ને કાઢ્યો જાતો નથી, એટલે એની હારે તડજોડ કરવી, માથાફોડ કરવી એ તો ભી તારે માથું પછાડવા જેવી વાત છે. ભાઈ તારે માથું પછાડે તો ઢીમળું થાય, બીજું કાંઈ થાય, માથું ફૂટે અને વેદના થાય, આકુળતા થાય, સમ્યક પ્રકારે વેદન કરે છે, સમ્યક પ્રકારે વેદન કરે છે. ત્રીજી ચોથી લીટીમાં લખ્યું છે સમ્યક પ્રકારે વેદન કરીએ છીએ. વેદન પહેલાં વેદન કરીએ છીએ એવી સાદી ભાષા વાપરે છે, પછી નીચે ખુલાસો કર્યો છે કે સમ્યક પ્રકારે વેદન કરીએ છીએ. એટલે આત્માભિમુખ રહીને એ ઉદયમાંથી અમે પસાર થઈએ છીએ. જે તે ઉદય આવે છે એમાં અમે આત્માભિમુખ થઈએ છીએ, અમારો પુરુષાર્થ ચાલે છે. અને એ ઉદયનું કર્મ નિર્જરી જાય છે, એની સાથે બીજા કેટલાક નિર્જરી જાય છે, અને અમારી સાધનામાં અમે આગળ વધીએ છીએ. એટલે એવું, એ ઉદય સાંસારિક પ્રસંગ હોવા છતાં એનો સાંસારિક પ્રસંગનો ત્યાગ કરવાનો ત્યાં વિકલ્પ નથી કર્યો કે આ સંસારનો પ્રસંગ છે માટે હું છોડી દઉં. એવી સમર્થ જ્ઞાન દશા છે પોતાને કે ઉદયમાં રહીને પણ એની નિર્જરા કરે છે અને નિરસ્ત થઈ શકે છે. સામાન્ય જીવનો એ પ્રકારે થવું હોવું સંભવિત નથી, તો વધારે કર્મ બાંધી જ લઈએ. રસ કે અનુકૂળતાના રસમાં ચડી જાય કે આ પ્રતિકૂળતાના ખેદમાં ચડી જાય, એ રીતે અમને એ ઉપાધિ પણ બાધા કરતી નથી, અબાધ છે, અર્થાત એમાં પણ અમને સમાધિ જ વર્તે છે. પછી પાછી પોતાની વિશેષ વાત લખી છે એમણે કે અમારે એમ કંઈ બધું ઘણું ભોગવી લીધું છે એટલે વાંધો નથી આવતો એમ નથી, કંઈ શ્રીમંતાઈ નહોતી અમારા પિતાશ્રીને, છતાંય તે અમને કઈ ભોગવવાની લાલચ રહેતી નથી એમ કરીને કેટલીક વાતો લખી છે, એમને પોતાના અનુભવની વાતો લખી છે. આવતીકાલના સાથે